तारीख 24/4/1983, श्री परमागमसार बोल नंबर 226, 227 અને 228 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 96.
અધ્યાત્મના દ્રષ્ટિકોણથી પરિભાષા છે. વ્રત કોને કહેવું? 226 આ બોલ વ્રતની વ્યાખ્યા કરી છે. આ બોલથી વ્રતની વ્યાખ્યા કરી છે. અને તે આધ્યાત્મિક રીતે વ્રત કોને કહેવાય એ રીતે વ્યાખ્યા કરી છે. સામાન્ય રીતે કોઈને કોઈ પદાર્થનો ત્યાગ કરવો એને વ્રત કહે છે. વર્જ શબ્દ ઉપરથી આવ્યું છે. વર્જનું એટલે છોડવું, સંસ્કૃત શબ્દ છે મૂળ. વર્જનું એટલે છોડવું, એના ઉપરથી વ્રત એમ લીધું છે. અને એક વ્રત એટલે વિટાઈ જવું, બીજો અર્થ એનો વ્રતનો સીધો અર્થ એ નીકળે છે. વ્યુત્પત્તિની દ્રષ્ટિએ આ વ્રત નથી કહેતા, વિતાવવા માત્ર. વ્રત એટલે વિતાવવું, ભગવાન આત્મામાં એકાકાર થવું, વિટાઈ જવું, એનું નામ વ્રત છે. અદભુત આશ્ચર્યકારી જે આત્મ સ્વરૂપ છે એ સ્વરૂપમાં ઠંડી જવું, એ સ્વરૂપમાં સ્થિર થઈ જવું, અને એવી આત્મસ્થિરતા પ્રગટ થતાં બીજા ભાવોનો ત્યાગ થઈ જાય, રાગાદિ પરિણામનો ત્યાગ થઈ જાય. અને રાગાદિ પરિણામનો ત્યાગ થતાં રાગાદિના વિષયો છે એનો સંયોગ ન રહે, એની પ્રવૃત્તિ ન રહે, ત્યારે એને ખરેખર વ્રત છે એમ કહેવામાં આવે છે. આ વ્રતનું અસલ સ્વરૂપ છે. અકૃત્રિમ વ્રતનું આ સ્વરૂપ છે. પછી રાગના કૃત્રિમ પરિણામથી બાહ્ય પદાર્થનો ત્યાગ કરવો અથવા પ્રવૃત્તિ ન થવી તે કૃત્રિમ વ્રત છે. અકૃત્રિમ અને કૃત્રિમ બે ભેદ લઈએ તો આ કૃત્રિમ વ્રત છે. ઈચ્છાથી રાગથી બીજા પદાર્થને પ્રવૃત્તિ ન કરવી, આ ન ખાવું, ફલાણું આમ ન કરવું, આ સમયમાં આમ કરવું, આ કરવું ન કરવું, વિધિ નિષેધ છે.
બરોબર.
જે કોઈ બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ છે એમાં જો અંતરંગ પરમાર્થનો વિષય સામેલ થતો ન હોય તો તે તદ્દન કૃત્રિમ છે.
બરોબર.
અને પરમાર્થના વિષય સહિત એમ હોય તો એ રાગાદિ પરિણામને મોક્ષ માર્ગમાં વ્યવહાર એવું નામ આપીને સુસંગતતા બતાવી છે.
બરોબર.
નહીતર એને વ્યવહાર એવું નામ મળતું નથી. એકાંત કૃત્રિમ પરિણામને વ્યવહાર એવું નામ મળતું નથી એમ છે. પાંચમા સ્થાનનો વિષય વ્રત સમજવા માટે બહુ અનુકૂળ છે.
બરોબર.
દેશ વ્રત છે ને, દેશ વ્રત એટલે ક્રમશઃ, દેશ એટલે અમુક અંશ, અમુક ભાગ, અમુક ભાગે વ્રતના પરિણામ થવા. એટલે શું? તો બહારમાં તો 11 પ્રતિમા છે, એટલે જેમ 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 ઉપરની પ્રતિમા આવે છે એમ બાહ્ય વિષયોનો ત્યાગ જોવામાં આવે છે. અને એ રીતે એને દેશવ્રતનું પંચમ ગુણ સ્થાન કહેવાય છે.
બરોબર.
બહારથી અંતરંગ સ્થિતિ એવી છે કે શુદ્ધાત્મ સ્વરૂપમાં પરમાત્મ પદમાં જેમ જેમ સ્વભાવ સ્થિરતા થતી જાય છે, વધતી જાય છે, તેમ તેમ વિતરાગતાના સદભાવમાં રાગનો અભાવ થાય છે. સ્વભાવ સ્થિરતામાં વિતરાગતા વૃદ્ધિગત થાય છે, એ વિતરાગતાના સદભાવમાં રાગાદી પરિણામનો અભાવ થાય છે. એટલે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ, બુદ્ધિપૂર્વકનો રાગ જે તે પ્રકારનો ઉત્પન્ન થતો બંધ થાય છે, ઈચ્છા જ ન થાય. ઈચ્છા થાય ને એને મારે, એનું દમન કરે એમ નહીં, પણ ઈચ્છા જ ન થાય. એવી સ્વભાવ સ્થિરતા વિતરાગતાપૂર્વક થાય ત્યારે એને ખરેખર પંચમ ગુણ સ્થાનના દેશવ્રત કહેવામાં આવે છે. જેમ આર્ય માણસને માંસ વગેરેની ઈચ્છા જ ન થાય, ક્યારે ચાખવાનું મન નહીં થતું હોય, કોઈ દિન ખાધું હોય તો કોઈક વાર તો ચાખે કે નહીં, એ ઈચ્છા જ ન થાય. એની મર્યાદા એવી છે કે એ પ્રકારના પરિણામ એને ઈચ્છા થવાનો પ્રશ્ન જ નથી. કે જેને જે મલિનતાથી એ દૂર ખસવા માંગે છે, અરે જેને વાસ લેવી પોસાતી નથી એનો આહાર લેવો પોસાય એ વાત કેમ બને? એની તો વાસે લેવી ગમતી નથી, આહાર લેવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એમ રાગાદી પરિણામ મલિન છે, ચાહે શુભ હોય અશુભ હોય એ મલિન પરિણામ છે. એ મલિન પરિણામનો ત્યાગ થાય છે ત્યારે જે તે પરિણામનો ત્યાગ થાય છે એ વિતરાગતાના સદભાવમાં થાય છે. એવી રીતે પોતાના સ્વરૂપમાં અભેદ થઈને, મિટાઈ જઈને, લપેટ થઈને, એકાગ્ર થઈને જે વિતરાગી પરિણામ ઉત્પન્ન થાય, જેટલી સ્વભાવ સ્થિરતા ઉત્પન્ન થાય એને વ્રત કહે છે. તદ અનુસાર બહારમાં જે તે વિષયોનો ત્યાગ થાય, જે તે બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ થાય એને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે. એમ નિશ્ચય વ્રત અને વ્યવહાર વ્રત એવા વ્રતના જે બે ભંગ છે, બે ભેદ છે, એ આ પ્રકારે છે. નિશ્ચયના સદભાવમાં હોય છે તેને વ્યવહાર લાગુ પડે છે. નિશ્ચયના સદભાવ વિના માત્ર જે બાહ્ય ત્યાગનો શુભરાગ છે અથવા ત્યાગ છે એને ખરેખર તો વ્યવહારાભાસ કહે છે. વ્યવહાર નહીં કહેતા એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. એ મિથ્યાત્વના ભેદમાં જાય છે. મિથ્યાત્વના ત્રણ ભેદ લીધા છે ટોડરમજીએ સાતમા અધિકારમાં. જૈનાભાસી મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન એમ કરીને વાત લીધી છે. આખું પ્રકરણ જે છે સાતમો અધિકાર તો કહે છે કે એમાં નિશ્ચયાભાસી કેવા હોય, કે યથાર્થપણે નિશ્ચયાત્મ સ્વરૂપને અવલંબીને જે વિતરાગી દશા ઉત્પન્ન થવી જોઈએ તેમ નહીં થતા, એ નિશ્ચય સ્વરૂપના શબ્દોને પકડીને કંઈક કલ્પના કરે કે આવો હું આત્મા છું, એમ કલ્પનાથી પોતાને માની બેસે કે હું સિદ્ધ છું, પર્યાય રહિત છું, કલ્પના કરે અને એ પ્રકારે આભાસથી વર્તે પ્રાય સ્વચ્છંદની ઉત્પત્તિ સહિત, ત્યારે એને નિશ્ચયાભાસી કહેવામાં આવે છે. એવી જ રીતે નિશ્ચય વિતરાગ દશાની ઉત્પત્તિ વિના માત્ર બાહ્ય વૈરાગ ત્યાગ આદિના પ્રકારમાં પ્રવર્તે અને એને જ ધર્મ અથવા ધર્મનું કારણ માને ત્યારે એને વ્યવહારાભાસ કહેવામાં આવે. એ બંને આભાસના મિશ્રણ રૂપ દશા હોય એને ઉભયાભાસ કહેવામાં આવે છે. એવું બને છે કેટલાક જીવને કે નિશ્ચય અમારી માન્યતા તો આવી ને વ્યવહારે અમારી પ્રવૃત્તિ માટે અમે તો નિશ્ચયાભાસી નથી ને વ્યવહારાભાસી નથી, નિશ્ચય વ્યવહારનો મેળ કરનારા છીએ. છતાં પણ અંતરંગમાં વિતરાગતાનો સદભાવ નથી, મોક્ષ માર્ગની પ્રવૃત્તિ અંતરંગ પરિણામમાં થતી નથી, શુદ્ધ નિર્મળ દશા ઉત્પન્ન થતી નથી જ્ઞાનાદિની શ્રદ્ધાનાદિની, તો ત્યાં ઉભયાભાસનો પ્રકાર ઉત્પન્ન થાય છે. બરોબર. અને તે સૌથી વધારે ક્ષેત્રમાં છે, કેમ કે એને એમ થાય કે આપણી બેમાંથી એકેય બાજુ ભૂલ નથી, પણ ભૂલ ત્યાં બેવડી હોય છે, એકવડીના બદલે બેવડી ભૂલ હોય છે. એ વિષય ઘણી સૂક્ષ્મતાથી લીધો છે. બાળના વ્રત કરીને ધર્મ માને એટલું મિથ્યા દ્રઢ કરે એટલું નુકસાન ખરું કે નહીં?
મોટું નુકસાન
કે નહીં?
મોટું
મોટું નુકસાન છે. લાભ નથી પણ
મોટું નુકસાન છે.
મોટું નુકસાન છે.
બરોબર.
એટલે તો એમ કહ્યું છે, યથાર્થ પ્રકારે અનાદિથી જે જીનેન્દ્રોએ મોક્ષ માર્ગને દર્શાવ્યો છે તેને યથાર્થ પ્રકારે અંગીકાર કરવો, બીજી રીતને બીજી પદ્ધતિએ ચડવામાં માર્ગ આખો બદલાય છે, ઉન્માર્ગ થઈ જાય છે, માર્ગને બદલે ઉન્માર્ગ થઈ જાય છે. પણ અમારે તો બધું શાસ્ત્ર પ્રમાણે દેખાય છે, પણ ભાઈ અંદરમાં એક ડિગ્રીનો ફેર પડ્યો, રસ્તો આખો
બદલાઈ ગયો,
બદલાઈ ગયો. એક ડિગ્રી નો ફેર નથી, આખે આખો મૂળ માંથી ફેર છે, એમ છે. એવો માર્ગ છે. એટલે કે છે, ભગવાન આત્મામાં એકાકાર થવું, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન થવું, અભેદ થઈને રહેવું, મિટાઈ જવું, એનું નામ વ્રત છે. એને ખરેખર વ્રત કહીએ.
બરોબર.
બાકી બધી વ્રતની વાતો છે પણ એમાં વ્રત નથી, ક્યાંય મિટાવવું નથી એટલે ત્યાં
વ્રત નથી.
વ્રત નથી.
બરાબર.
આ એક જ મોક્ષનું કારણ છે. ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે એક જ મોક્ષનું કારણ છે, તે એક જ અબંધ પ્રકારના પરિણામ છે. પછી એને નામ બધાય દેવાય છે, એને નિશ્ચય પ્રત્યાખ્યાન કહો, એને નિશ્ચય આલોચના કહો, એને નિશ્ચય પ્રતિક્રમણ કહો, એને નિશ્ચય ભક્તિ કહો, એને નિશ્ચય વ્રત કહો, એને નિશ્ચય તપ કહો, બધું એને બધા નામ એને લાગુ પડે છે. અનંત ગુણ સંપન્ન હોવાથી શુદ્ધાત્મ દશા અનંત ગુણ સંપન્ન હોવાથી અનંત ગુણના નામ એને લાગુ પડે છે. બધા ગુણવાચક નામ
લાગુ પડે,
એ શુદ્ધ દશાને લાગુ પડે છે અથવા દઈ શકાય છે. પણ એ એક જ દશાની વાત છે, એમાં બીજા ભેદ છે. એક જ નીતિ છે 226માં વ્રતની પરિભાષા છે. અધ્યાત્મ પ્રધાનતાથી એ વ્રતની પરિભાષા છે. 227 પાંચમું હતું જ કે દે, પણ ચોથા પણ ચોથું નથી, પછી પાંચમું આવવાનો પ્રશ્ન નથી ને. પાંચમું છે જ નહીં, પછી પાંચમું માનવું ક્યાં?
પાંચમા જેવા બધા ભક્ત બધું,
પણ પહેલું સ્થાન છે. પહેલું મૂળ સ્થાન છે. હવે દીક્ષા અંગીકાર કરે પણ અંદરમાં મૂળ દશા યોગ્ય શુદ્ધિ ન હોય તો એને મુનિ પણ પોતે માને નહીં, મનાવે નહીં, માનનારનું અનુમોદન કરે
નહીં.
એમ છે. ગ્રહલિંગના ત્રણ બે ત્રણ પ્રકાર છે. મિથ્યા દ્રષ્ટિ હોય તો પહેલા ગુણ સ્થાને છે. મુનિ દીક્ષા અંગીકાર કરી હોય ને ચોથા ગુણ સ્થાને, ચોથા ગુણ સ્થાને હોય તો પણ દ્રવ્યલિંગી છે, તો પણ એમ કહે કે ભાવ મુનિ દશા અમારે નથી વર્તી, એવી દશાના અમે અભિલાષી છીએ, એ દશાના અમે પ્રયત્નવંત ઉદ્યમવંત છીએ, ભાવના ભાવીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, પણ એ દશામાં આવ્યા નથી. પંચમ ગુણ સ્થાન વર્તી હોય, દીક્ષા અંગીકાર કર્યો, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ન આવે તો પણ એમ કહે કે એ દશાના અમે પ્રયત્નવાન છીએ, પણ હજી એ દશા અમારી આવી નથી. એમ કે પહેલે ગુણ સ્થાને હોય ને માને પાંચમી કે માને છઠ્ઠે સાતમે, એ તો ગ્રહિત મિથ્યા, નવું મિથ્યા દર્શન ગ્રહણ કર્યું. ના, ગ્રહિત મિથ્યા દર્શન એ પ્રકાર છે. જેમ અન્ય મત છે, ક્રિશ્ચન ને ઇસ્લામ છે, જેમ ગ્રહિત મિથ્યા દર્શન નો પ્રકાર છે.
બરોબર, એમ જ
વર્ગીકરણ કરવામાં આવે તો ગ્રહિત મિથ્યા દર્શન એમાં જાય છે. પછી જૈન ના કુલ માં હોય તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ એટલે એના એના વર્ગમાં લઈને બેસે છે.
બરોબર,
કોના?
ક્રિશ્ચન, મુસલમાન વગેરે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ.
આજે જૈન મંદિર માં આવે છે, જેમ કે જૈન કુલ માં જન્મ છે, કાલે એના કુલ માં જન્મ છે, તો મસ્જિદ માં જઈને બાંગ પોકારશે, વાર લાગશે. આમ છે, બહુ જવાબદારીનો વિષય છે. એમને એમ બધું હાંકવા જેવું, અત્યંત જવાબદારીનો વિષય છે.
ફળ મોટું છે ને, જવાબદારીથી ફળ પણ મોટું.
ફળ એવું છે કે જો ધર્મને અંગીકાર કરે તો પ્રથમ જગનની સ્થિતિમાં આનંદ ભવનો છેદ થાય છે, ભવિષ્યના આનંદ ભવનથી. એ સાક્ષાત મોક્ષમાં જાય ત્યારે એનો પ્રશ્ન ક્યાં છે કે એ દશાને કોઈ બીજો પ્રકાર છે. તદ્દન સંપૂર્ણ નિષ્કલંક દશા છે, સંપૂર્ણ નિર્દોષ દશા છે, સંપૂર્ણ શુદ્ધતાની દશા. તેને મોક્ષ કહેવામાં આવે છે. ત્યાં સુધી વ્રતની વાત આવે છે કે ગમન આગમનની મર્યાદા કરે, શુલક ઇલક ઉત્કૃષ્ટ થાય પાંચમું સ્થાન, ત્યારે ગમન આગમનની પણ મર્યાદા કરે. ભાઈ એમ કહે કે આ દિશામાં આટલું જ ગમન કરવું.
બરોબર,
બહારમાં ગમન આગમનની મર્યાદા કરે, એનો અર્થ શું છે કે એની વૃત્તિ સંકોચાયેલી છે. અંદરમાં સ્વરૂપમાં મિટાયેલી વૃત્તિ, એથી વિરુદ્ધ એવા બાય રાગાદિમાં પરિણામ પામતી નથી, એવી પરિસ્થિતિ થઈ છે. અસ્થિ સ્વરૂપની અસ્થિ એને પરિણામમાં સ્થાન લીધું છે, તેથી પરિણામમાં રાગાદિની નાસ્તિ થઈ ગઈ છે.
બરોબર,
એ પ્રકાર છે. અંગીકાર કરે ત્યારે જેમ દીક્ષા અંગીકાર કરે ત્યારે જેમ પ્રતિજ્ઞા લે એમ પ્રતિજ્ઞા લે એવો વિકલ્પ આવે, પણ એ વિકલ્પ આવ્યો એટલે બાકીના જે વિકલ્પ છે એનો પછી ત્યારથી નાશ થઈ ગયો, એટલે શુદ્ધિમાં આવે છે, એટલી સ્વભાવ સ્થિરતામાં આવે છે કે એ સ્વભાવ સ્થિરતાને કારણે, વિતરાગતાને કારણે રાગનો અભાવ થઈ જાય છે, ઉત્પન્ન નથી થતા.
બરોબર,
ઉત્પન્ન થાય તેને અભાવ કહે છે. મંદપણે થાય અથવા થાય એને દબાવે એ પ્રકાર નથી. અહીંયા તો મોક્ષ માર્ગમાં રાગાદીનો નાશ થાય છે, અભાવ થાય છે, અને એ પ્રકારે વિતરાગતા વસ્તુ વસ્તુ સંપૂર્ણ વિતરાગતા થાય ત્યારે એને મોક્ષ કહેવામાં આવે છે. એ પ્રકાર છે
સ્વભાવ.
પરપદાર્થની ક્રિયા કરવાનો, કાર્ય કરવાનો આ જીવનો અધિકાર નથી.
બરોબર,
ત્યાંથી તો પેલી માંડવામાં આવે છે. બાહ્ય પદાર્થનું ગ્રહણ કરવાનો અધિકાર નથી, ને ત્યાગ કરવાનો
અધિકાર નથી.
એટલે એ તો પ્રશ્ન નથી, હવે રહી તારા પરિણામની વાત. બહારનો પદાર્થ છે એ તો સ્વયં સદભાવ રૂપ કે અભાવ રૂપ થાય છે, પણ પરિણામને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં જે રાગાદિના પરિણામ છે એનો સદભાવ જ્યાં સુધી વિતરાગતા ન થાય, સ્વભાવની સ્થિરતા ન થાય ત્યાં સુધી નાશ કેવી રીતે થાય? રાગનો અભાવ તો વિતરાગતા પૂર્વક થાય એ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. અને જ્યાં સુધી સ્વભાવમાં લીન થઈને એકાકાર થઈને એ વિતરાગતાની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી રાગ અનાદિથી જે ચાલ્યો આવતો રાગ એ રાગનો નાશ કેવી રીતે થાય? નાશ થવાનો તો પ્રસંગ નથી, તીવ્રમંદ 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 ભેદે વર્તી જ રહ્યા છે. મુનિ દીક્ષા અંગીકાર કરે તો ચારે પ્રકારના આશ્રમ છે
બરોબર.
જો સમ્યક દર્શન આદિ વિતરાગ ભાવની અંતરંગ સ્થિતિ ઉત્પન્ન થાય અને એ પહેલા મુનિ દીક્ષા અંગીકાર કરે તો એને અંતાનુબંધીનો કષાય વર્તે છે. અંતાનુબંધી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન અને સંજલન ચારે તો ચોકડી છે, એનો આશ્રવ છે ને એનો બંધ પણ છે. એટલે વિતરાગતાના સદભાવમાં જ રાગનો અભાવ થાય, આ સિવાય બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. આ સ્થિતિ છે, બહુ સ્પષ્ટ કરી, બહુ સ્પષ્ટ કરી, અભૂતપૂર્વ જાણે સ્પષ્ટ કર્યું હોય. સાહિત્ય પણ એવું પ્રસિદ્ધ થયું અને હજી થઈ ગયું છે. આ પ્રવચન રત્નાકર છે ને, જેટલા આગળ ઉપર ગુરુદેવ શ્રીના પ્રવચનો થયા છે અને ટેપ થયા છે એ બધા આગમો ઉપરના ગ્રંથો તૈયાર થશે. એનું નામ આપ્યું છે પ્રવચન રત્નાકર, સાત ભાગ એના પ્રસિદ્ધ થઈ ગયા. આઠમા ભાગની તૈયારી ચાલે છે, આઠમા નવમા દસમા બધાની તૈયારી ચાલે છે. લગભગ 35-40 વોલ્યુમ બહાર પડશે. કેટલા? 35-40
પડ્યા એવા,
હા, સાત ભાગ બહાર પડ્યા એવા 35-40 ભાગ બહાર પડશે. એવી યોજના થઈ ગઈ છે તૈયાર અને એ યોજના કાર્યાન્વિત છે, એમાં સાત ભાગ બહાર પડી ગયા, બાકીનું કામ ચાલે છે વ્યવસ્થિત. 227 બોલ. આત્મા આનંદ સ્વરૂપ છે, એના ભાન વિના વ્રત જપ અને તપ એ બધું વર વિનાની ધ્યાન જેવું છે, એને અનુસરીને વાત ચાલી, વ્રતની વાત આગળ ચાલી ને, કે પોતે આત્મા આનંદ સ્વરૂપ છે અથવા વર્તમાનમાં મૂળ સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય ધાતુ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, એવા એના ભાન વિના, એવો જ છું એના ભાન વિના, બહારમાં વ્રતનો વિકલ્પ આવે, તપનો વિકલ્પ આવે, જપનો વિકલ્પ આવે, એ જેટલી કોઈ વિકલ્પની પરંપરા ચાલે, જાનમાં ઘણા માણસો હોય છે ને, એમ વિકલ્પ ઘણા વિકલ્પ ઉત્પન્ન થાય તો એ વિકલ્પના સમૂહમાં વર નથી, મૂળ વરરાજા એમ કેવું છે
બરોબર.
જેમ વર વિનાની જાન શોધતી નથી એમ એ બધા વિકલ્પ ખરેખર મોક્ષ માર્ગના અભાવમાં ઉત્પન્ન થયા હોવાથી શોભા પામતા નથી એમ કેવું છે. ભલે અશુભ પરિણામ કરતા તે વ્રત તપ જપના વિકલ્પ છે એ સારા છે, તો પણ એની શોભા ત્યારે છે કે જ્યારે પોતાના સ્વરૂપના ભાન સહિત એ પ્રકારમાં આવે ત્યારે. જો સ્વરૂપના ભાન વિના એ પ્રકારના વિકલ્પમાં રહે તો એ વિકલ્પ ખરેખર શોભા પામતા એમ છે. એ લૌકિક દ્રષ્ટાંતે સમજાય એવી વાત કીધી છે. માણસ ધમાલ કરે ત્યારે એમ કે પણ મૂળ વાત ભૂલી જાય ધમાલની અંદર મૂળ વાત ભૂલી જાય ત્યારે કહે કે આ બધું હું વર વિનાની જાન ની જેમ બધું હાકે જ રાખો છું. જાન લઈને ઉપડ્યા પણ વર તો છે નહીં, પ્રણ છે કોણ? એમ તું આત્મા પોતે મોક્ષ લક્ષ્મીને વરવા નીકળ્યો, આ જપ તપ ની ક્રિયા તો મોક્ષ માટે કરે છે કે બીજું કઈ અંદર થી લેવું છે?
મોક્ષ માટે.
આ સ્વર્ગ મળે અને પૈસા મળે અને તંદુરસ્તી મળે અને કુટુંબ પરિવાર વધે એની જ તો આ દોરા ધાગા જે બાવા કરે છે અને તું કરે છો એ બધું સરખું છે? આ મુસલમાન તાવીજ બાંધે છે કે નહીં? શું કરવા બાંધે છે? કે એને તાવ આવે કાળો દોરો લીલો દોરો બાંધે છે કે નહીં? તારે જો ભગવાનની સામે ઉભા રહીને કે જપત વ્રતના વિકલ્પ કરીને એ જ કરવું હોય તો દોરા ધાગાથી બીજી કઈ વિશેષ વાત રહેતી નથી. પણ મોક્ષને લેવા માટે નીકળ્યો હોય તો પણ વિકરાગ સ્વરૂપ એવું જે શુદ્ધ આત્મા એના ભાન વિના એ બધા વર વિનાની જાન જેવી વાત છે. એમાં કઈ મોક્ષ પદને તો વરી શકશે નહીં. આત્મા નથી પછી શું? એમાં શુદ્ધાત્માનો અભાવ છે અને જે રાગના પરિણામ છે, માત્ર કેવળ રાગના પરિણામ છે, એથી આત્માને કોઈ લાભ થવાનો નથી. એ તો આગળ કહી દીધું કે રાગથી વિતરાગીને લાભ થવો માનવો એ તો એ શુદ્ધ પરમ પવિત્ર પદને લાંછન લગાડવા જેવું છે, કલંક આપવા જેવું છે.
બરોબર.
કોઈ પણ રાગથી શુદ્ધાત્માને લાભ માનવો એ તો એને લાંછન અને કલંક રૂપ છે. નિષ્કલંક પરમાત્માને કલંક લગાડવાની વાત છે.
બરોબર. કેમ કરવું આત્માનું?
આત્માનું ભાન આત્માને ઓળખીને કરું. એ તો વચનામૃતમાં થામ થામ વાત કરે છે. આજે આજે ચર્ચા થાય છે પૂજબેન શ્રી સાથે, પહેલી વાત એવી છે આત્માને ઓળખવો, ઓળખીને એકાગ્ર થવું, આત્માને ઓળખીને એમાં લીન થવું, એટલી જ વાત આવે છે. ફેરવી ફેરવીને ગમે એટલો વિસ્તાર કરે તો પણ
મૂળ વાત આવી જાય.
મૂળ વાત એ છે કે અનાદિથી એને પોતાના મૂળ અસલ સ્વરૂપને ઓળખ્યું નથી. પોતે સ્વભાવે સ્વરૂપે કેવો છે એનો નિર્ણય કર્યો નથી. માની બેઠો છું કે હું ફલાણો ફલાણો માણસ છું, ફલાણા કુળ વાળો છું ને ફલાણા સમાજ વાળો છું ને ફલાણા કુટુંબ વાળો છું, શરીર વાળો છું ને આવા રાગ વાળો છું, એ બધા મિથ્યાતના આધારે ઉત્પન્ન થયેલા પરિણામ છે. મિથ્યાતના આધારે ઉત્પન્ન થયેલા પરિણામ છે. મનુષ્ય નથી આત્મા છું એમ કે છે ભગવાન. એમ કે છે કે તું આત્મા છું, શુદ્ધ સત્તા એ સૌને પ્રેખતા હો લાલ. આનંદજીએ કહ્યું છે પ્રભુ તમે જાણ જ રીતિ, એ ભગવાન આપની તો જાણવાની આ રીતિ છે કે બધાને આપ શુદ્ધ સત્તા એ જુઓ છો. પરખો એટલે પરખો છો, ઓળખો છો, પરખવું ઓળખવું તો એ વિધિ છે. જે ભગવાનની વિધિ છે એ ભગવાન થવા માટે એ વિધિ છે. બીજી વિધિ એ કામ કરવા જેવું નથી ને થઈ શકશે પણ નહીં, ભ્રમ થશે બધો. અધર્મમાં ધર્મનો ભ્રમ થાય છે એ બધો. મનુષ્ય નથી ને સ્ત્રી નથી ને પુરુષે નથી ને દેવી નથી ને નારકી નથી ને રાજા નથી ને રંક નથી ને ગ્રહસ્થી નથી ને ત્યાગી પણ આમ છે.
કોણ છો?
હું શુદ્ધાત્મ પદ છું, શુદ્ધ ચૈતન ધાતુ, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ, અનંત ચતુષ્ટય મંડિત, કેવળ જ્ઞાન કેવળ દર્શન પરમાનંદથી મંડિત એવું આત્મપદ છે, શુદ્ધાત્મપદ છે. એના ભાનમાં આવવું, મૂળ એના મૂળ સ્વરૂપના ભાનમાં આવવું એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે.
વાહ વાહ વાહ.
એ બધાનું એ વિનાનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિનાનું બધું, વર્ણ વિનાની જાણ કહો કે રણમાં પોક મૂકવા જેવી વાત કહો. બધા એકડા વિનાના મીંડા છે. શૂન્યની કિંમત ત્યારે કે આગળ એકનો આંખ હોય, આગળ રાખી પાછળ રાખી, પણ પાછળ રાખે તો માહિતી કરી લેશું. પહેલા આ બધું જાણીએ, પહેલા રાગ તો સમય સમય ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. અનાદિનો એટલે શું? કે એની ધારા ચાલે છે, પરંપરા ચાલે છે. જેમ નળ માંથી પાણી નીકળે છે તો પાણીના એક જ બિંદુ જુદા જુદા છે. શું છે
બિંદુ જુદા જુદા?
ધારા સરળ દેખાય છે, પાણી ધાર સરળ દેખાય છે, પણ એક એક ટીપનું જુદું છે. એમ છે કે નહીં જુદું? જુદું ન હોય તો જુદું લઈ શકાય નહીં. એમ આમ રાગનો પ્રવાહ, રાગની ધારા દેખાય છે કે અનાદિની રાગ ધારા છે, પણ સમય સમયનો રાગ જુદો. એમ છે એક એક સમયનો રાગ જુદો, અને એક એક સમયનો રાગ જુદો હોવાથી કોઈ પણ સમયે રાગનો એ તોડી શકાય છે, એની જે ધારા છે એને બંધ કરી શકાય છે. એક રાગની પર્યાય ને બીજા રાગની પર્યાયનું કનેક્શન છોડી શકાય છે, સંબંધ છોડી શકાય છે, ગમે તે સમયે કોઈ પણ સમયે. જેમ ન કોઈ પણ સમયે બંધ કરી શકાય. એટલે અનાદિનો રાગ છે એટલે એ હાલ્યો જ આવે, ચાલ્યો જ આવે, બંધ ન થાય એ પ્રશ્ન નથી. એ તો સમય સમય થઈને છે. એમ છે ખરેખર
બરોબર.
ચારિત્રાણી મોક્ષ માર્ગ ભગવાન ઉમાસ્વામી નું એ સૂત્ર છે. પ્રથમ અધ્યાય નું પ્રથમ સૂત્ર છે, સત્વાર સૂત્ર, મોક્ષ શાસ્ત્ર એનું નામ આપ્યું છે. એ ગ્રંથ ની વિશિષ્ટતા એ છે, બહુ ટૂંકા સૂત્રોની અંદર વ્યવહાર અને નિશ્ચયની બધી વાતો લીધી છે. પછી એમની કે એટલી નિશ્ચયની વાત લીધી છે, એમની કે એટલી વ્યવહારની વાત લીધી છે. એમાં કેટલોક કરણાનો યોગ લીધો છે, કેટલોક ચરણાનો યોગ લીધો છે, દ્રવ્યાનો યોગ ઘણો લીધો છે, પણ ચરણાનો યોગ ને કરણાનો યોગનો વિષય પણ ઘણો લીધો છે. પ્રથમાનો યોગ નથી લીધો. આજે ત્રણ યોગ નું બહુ સુંદર સંકલન છે મોક્ષાસ્ત્ર. બહુ આધારભૂત સૂત્રો છે. આજે પણ જૈન દર્શનના સૂત્રોમાં એનો આધાર લેવામાં આવે છે. 228. જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય પાપમાં સુખ નથી, એમ અંતરમાં ભાષે નહીં, ત્યાં સુધી આત્માના સુખમાં જંપલાવે. બધી નાળ પકડી છે. જગતના જીવો ક્યાં જંપલાવે છે એ ખબર છે, ભલે પોતે નથી ગયા એમાં. અત્યારે આ ભાવમાં તો પહેલેથી ચાલી ગયેલી સ્થિતિ છે, પણ જગતના પદાર્થમાં જ્યાં સુધી સુખ છે એમ ભાસે છે, ત્યાં સુધી જગતના પદાર્થોમાં ઝંપલાવશે એમ કે છે. ઝંપલાવે તો આખે આખો પડે, આખે આખો અપાઈ ને પડે અને ઝંપલાવે એમ કે છે. આખી પરિસ્થિતિ એની બદલવી જોઈએ. કે પહેલી વાત છે કે પૈસામાં સુખ નથી લ્યો, કેમ મન
બોલાવે?
અરે ગમે એ કઈ બોલાવે, તારે બોલાવવાનું કામ શું છે? પણ અરે ભાઈ કેવડાવવાનું છે, શું કરવા આ સવાલ છે? અને આ ભાઈ કેવડાવવામાં આખે આખો તું મરી જશે એનું શું પણ હવે? ભાઈ કેવડાવવા જાતા આ તારી હત્યા થાય છે, તારા ચૈતન્ય પ્રાણ ની જ્ઞાન ને આનંદ પ્રાણ ની હત્યા થાય છે. ગુરુદેવ દાસ નો આપતા કાળિયા કૂતરા નું ખબર છે? ઘરમાં દેરાણી જેઠાણી ઝઘડે તો દાળો દે, હું કાળિયા કૂતરા ની વહુ છું. હું કાળિયો કૂતરો બહાર બેઠો બેઠો સાંભળે, આ આપણને બહુ સારી વાત કરે છે. ખાવા ન જાય ક્યાંય, કોઈ ઘરે ન જાય, અહીંયા ને અહીંયા બહી લે. બે ચાર કૂતરા મળ્યા, આ દુબળો પડી ગયો, હાડકા દેખાવા મળ્યા. શું છે ભલે હાડકા દેખાય, મારા તો અહીંયા જ બહી રહ્યું છું, ખાવા જવાનું. મને કેમ આવું સાંભળવા મળે છે? એમાં ભાઈ ને ભાઈ સાંભળવા મળે છે ને, એમાં એનો ભૂકો નીકળી જાય છે ને ખબર પડતી.
બરોબર,
ભાઈ ને ભાઈ સાંભળવા મળે છે એમ આ દશા છે. કાલે કૂતરા જીજી એની દશા છે. બાકી મનુષ્ય પર્યાયમાં માન છે, મારી નાખે માન છે, મારી નાખે માન. માન ન હોત તો મોક્ષ અખેલી માં હોત. અહમ પોતે જ માન સ્વરૂપે છે, અહમ સ્વરૂપે માન કયો એક જ છે. એ છે, આ તો પૈસા ને હારે હારે માન મળે છે, ઘણા પૈસા વાળા માન નથી મળતું. એનું ઉપમાન બીજું રહે પાછું, જે અપમાન સ્વરૂપે હોય. એટલે એ તો જાતને કર્મ પ્રકૃતિનો ઉદય હોય, તો ઓછા પૈસા હોય, પૈસા ન હોય તો એ માનપાન મળે. જે તે ક્ષેત્રમાં કામ કરતા હોય ત્યાં માનપાન મળે. પણ જગતમાં અનેક પદાર્થો ખરીદવાનું માધ્યમ જે નાણું છે, ચલણ છે, પૈસો છે, અનેક ચીજો સર્વ ચીજોની ખરીદી થાય છે, એટલે એની મુખ્યતા છે. અને તે ચીજોથી પોતાની અનુકૂળતાઓ સચવાય છે અને પ્રતિકૂળતાઓ દૂર થાય છે, એટલે પૈસાથી સુખ છે એમ માનવામાં આવે છે. અહીંયા ભગવાન કહે છે કે પહેલી વાત આ છે, નક્કી કર, પૈસામાં સુખ નથી એમ નક્કી કર. અને જ્યાં સુધી એમ તારામાં નક્કી નહીં થાય ત્યાં સુધી તમે પૈસા બાજુથી કે બાહ્ય પદાર્થો બાજુથી વલણ ફેરવીને આત્મામાં ઝંપલાવી છે એ વાત રહેતી નથી. તો એ તો કરે છે માણસ, કરોડપતિ અબજપતિ માણસ દીક્ષા લઈ ગયા, પછી એને પૈસામાં સુખ નથી એમ માન્યું કે ન માન્યું? માન્યું. માનવું બીજી વાત છે, શું ભાઈ? માનવું બીજી વાત છે. એવો ત્યાગ કર્યો ને છતાં એને પૈસામાં સુખ નથી માન્યું એમ પણ બને. પૈસામાં સુખ એને ખરેખર તો ત્યારે નથી માન્યું કે જ્યારે એને આત્મામાં સુખ માન્યું છે ત્યારે. જ્યારે આ જીવે આત્મામાં સુખ છે એમ માન્યું ત્યારે તે આત્મામાંથી જ સુખને ભોગવવાનો પુરુષાર્થી થશે. અને જ્યાં સુધી આત્માના સુખને અંદરમાંથી મેળવવાનો પુરુષાર્થ નહીં કરે ત્યાં સુધી ભલે એને ધન વૈભવનો ત્યાગ કર્યો હોય તો પણ એમને હજી એમાં સુખ માન્યું છે. એ વળી બીજી રીતે માને છે, એ સમજાય. મિત્ર એમ થાય કે કેમ સમજાય? ચોખ્ખા છોડી દીધા ને પૈસા, આટલા હતા ને પૈસા છોડી દીધા ને, કે મેં છોડ્યા એ એને છોડ્યા નથી, પકડ્યા છે. આ પૈસા મેં છોડ્યા એને મારા રાખીને છોડ્યા, મારા હતા ને મેં છોડ્યા એને મારા પણ રાખ્યું છે. જે છોડ્યા છે એ તો બહારની ક્રિયા થઈ છે, અંતરંગ ક્રિયા છોડવાની થઈ નથી. અહીંયા એમ કહે છે કે બાહ્ય ત્યાગ બાહ્ય નિવૃત્તિ એ અંતરંગ નિવૃત્તિના અર્થે છે, અથવા અંતરંગ નિવૃત્તિના પ્રયોજનને કારણે જો બાહ્ય ત્યાગ ને બાહ્ય નિવૃત્તિ હોય તો એનું સાર્થકપણું છે. પણ જો અંતરંગ પ્રયોજન સચવાય નહીં તો એ બાહ્ય ત્યાગ કર્યો પણ નહીં કર્યા બરાબર છે, કર્યો પણ નહીં કર્યા બરાબર છે, એને કર્યો જ નથી એમ ભગવાન કહે છે. એક દિવસે એક વાર સવારે થલે જતા જતા હારે જતા હતા બાર જંગલમાં, 20 વર્ષ પહેલાની વાત છે, રસ્તામાં બધા નવું ચાલતા હતા, હતા 10-15 ભાઈઓ હતા, અચિંતુ બોલ્યા કે દ્રૌપદીજીની નિવૃત્ત થયો નથી, જય નિવૃત્ત થયો નથી. પણ એને તો સાવ પ્રવૃત્તિ છોડી છે, રાજા હોય ને ત્યારે રાજપાટ નો
એનો
અર્થ કે જેનો શુદ્ધાત્મામાં પ્રવેશ નથી અને એ સ્વરૂપલીનતા પૂર્વક જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા નથી એ ખરેખર બહારથી નિવૃત્ત હોય છે પણ ખરેખર નિવૃત્ત થયો નથી. પછી બીજાનું તો ઉત્કૃષ્ટ સમર્થ દ્રષ્ટાંત છે, બીજાને તો સમજી લેવાની વાત છે, ત્યાગ કર્યો હોય તો એને શું ગણવું જોઈએ એમાં કઈ ગણતરી કરવાનો પ્રસંગ રહેતો નથી. પૈસામાં સુખ નથી એમ ભાસવું જોઈએ, પુણ્ય પાપના પરિણામમાં સુખ નથી એમ અંતરમાં ભાસવું જોઈએ. પુણ્યના શુદ્ધ મંદરાગમાં એને આકુલતા ઓછી થાય ત્યારે સુખ લાગે સાતા વેદાય, અથવા ઈચ્છિત વિષયની પ્રાપ્તિમાં તે વિષયના ભોગવતામાં એને મજા છે, સુખ છે, આનંદ છે, ખુશી છે, રાજીપો છે, એ પાપના પરિણામમાં એને સુખ માન્યું છે. કષાયની મંદતામાં જે થતા મંદ કષાયના મંદરાગના પરિણામમાં સાતા ઉગે એને પુણ્યના પરિણામમાં સુખ માન્યું છે. ભોગ ભોગના પરિણામમાં સુખ આનંદ ને મજા માનવા વાળા એ પાપના પરિણામમાં સુખ માન્યું છે. અને બહારમાં જે કાંઈ પૈસો એટલે ધન વૈભવ કીર્તિ આબરૂ બધું લઈ લેવું એની અંદર એ છે એટલે મને ઠીક છે ને વાંધો નથી ને અનુકૂળતા છે ને હવે કોઈની હારી બાર નથી કહે છે કે એ બધું તને આત્મામાં નહીં જવા દે, એ તને આત્માના દર્શન કરવા દેશે. કેમ કે ભાસનું એ જ્ઞાનમાં બને છે, જ્યાં સુખ નથી ત્યાં સુખ ભાસે છે, એનો અર્થ એ છે કે ભ્રાંતિ કરીને એ સુખ ભાસે છે, એનાથી ભાસે છે. એવી આ જીવને ભ્રમણા થઈ છે કે ભ્રમણાને લઈને એને સુખ ભાસે છે, શેરીને ભાસે એનો અર્થ શું કે એને ભ્રમણા થઈ ગઈ છે. જે જળ પદાર્થોમાં સુખ તો નથી, સુખની ગંધે નથી, એમાં તને ભરપૂર સુખ લાગે છે, એની તને હૂંફ રહે છે, એ મને છે એટલે ઠીક છે એવા તારા એની હૈયાતીના સભાનપણાના પરિણામ છે ને. મૂડી કોઈ ગણવાનું છે બેસતું કે સવારમાં ઉઠીને માળા ગણી લો, 5 માળા મૂડીની ગણો, આપણી મૂડી કેટલી, ઉઘરાણીમાં કેટલી, માલમાં કેટલી, બેંકમાં કેટલી, એના ભાનમાં જ રહે છે હું આટલો, હું આવો, હું આટલા વાળો, આટલા વાળો. પછી એની હૈયાતીનું ભાન પોતાપણે એ તારા ભાનને ભૂલવા માટે ઊભું થાય છે. તારા ભાનમાં એ નથી ને એના ભાનમાં તારું ભાન નથી, આ પરિસ્થિતિ થાય છે. એટલે એમ કહે છે કે જ્યાં સુધી પૈસામાં સુખ નથી એમ ભાષે નહીં, અંતરમાં ભાષે નહીં, હું ઉપરથી કહે એમ નહીં, શાસ્ત્રના આધારે કહે એમ નહીં, ન્યાયથી વિચારીને હા પાડે એટલું નહીં. મિત્ર તો અહીંયા સુધી તો ચાલે છે, આપણે ત્યાં ગુરુદેવની કૃપાથી શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, આપણે ત્યાં મૂકશું વળી વિચારીને ન્યાયથી સંમત કરીને કહે છે કે બરાબર છે, સુખ આત્મામાં છે અને બાહ્ય પદાર્થમાં સુખ નથી, સંમત છે. સાચું કીધું કે નહીં? અંતરમાં ભાષે નહી ત્યાં સુધી વાત એની કીધેલી સાચી, ભલે સાચું કહે તો સાચું નથી, કોઈ સાચું કહે માટે સાચું છે એમ નથી. અહીંયા આવું તો ચોખ્ખું સાચું કહ્યું છે, માટે સાચા નહીં કે એમ એને ભાષું છે તેની અંતરમાં એ વાત પહેલી જોવી. પોપટ બેન બે ચાર બોલે, પોપટ નું શીખડાવી દો તો બેન બે ચાર, બેન બે ચાર એમ ન કે એનો સરવાળો સાચો કે નહીં બેન બે ચાર નો, એને પણ ખબર નથી કે સરવાળો છે શું છે. એ તો જેટલું દુખાવ્યું એટલું બોલે છે એમ શાસ્ત્ર થી કોઈ વિચાર થી સંમત કરી લે, ગોખે શીખે પઢે ત્યાં સુધી નહીં પણ વિચાર થી સંમત કરી લે, છતાં અંતરમાં ભાષે નહીં. આ એક શબ્દ બહુ સારો બોલો છે, એમ અંતરમાં ભાષે નહીં એમ લીધું છે. આ એની વાસ્તવિકતા છે, અંતરમાં ન ભાષે તો પણ એને વિચાર થી ન્યાય થી આગમ થી તર્ક થી તર્કનાથી શુદ્ધ કરીને તર્ક શુદ્ધ રીતે એને માન્યું હોય તો પણ એને અહીંયા એ વાતને ગણતરીમાં લેવામાં આવતી નથી કે એને માન્યું છે એમ ગણાય નહીં એમ કહે. અને ત્યાં સુધી એને એનો લાભ થાય નહીં, એટલે કે ત્યાં સુધી આ જીવ પડખું ફેરવીને બહિર્મુખ પરિણમી રહ્યો છે, એ પડખું ફેરવીને અંતરમાં આત્માના આત્માનું સુખ રહ્યું છે, ત્યાં એ સુખમાં લીન થવા માટે ઝંપલાવશે નહીં. એ ઝંપલાવે નહીં એમ શબ્દ લીધો છે, જોરથી પડે છે. જે જીવ આત્માના સુખની પ્રાપ્તિ માટે અંદરમાં આવે છે એ પણ એટલા જોરથી આવે છે, ઘણા જોરથી આવે છે. જોરથી મિથ્યાત્મનો ધ્વંસ કરે છે, જોરથી મિથ્યાત્મને છોડે છે અને જોરથી સમ્યક્ત્વને અંગીકાર કરે છે એમ છે ખરેખર. એટલે ઝંપલાવે છે આત્મામાં એમ કહેવામાં આવે છે, કેમ કે પ્રથમ જ સમ્યક્ત્વ થતા તે જ સમયમાં એને સ્વરૂપલીનતા ઉત્પન્ન થાય છે,
બરોબર,
શુદ્ધ ઉપયોગ થાય છે, આત્મસ્થિરતા ત્યાં પ્રગટ થાય છે. સમ્યક્ત્વ થવું ત્યારે આત્મસ્થિરતા થવી એ બંને એક સાથે અવિનાભાવીપણે હોય છે, વારાફરતી નથી હોતા પણ અવિનાભાવીપણે હોય છે, એ ઝંપલાવીને આત્મામાં આવે છે. ગુણ ભેદે જુદા છે, અનંત ગુણ પરિણમે છે, સમ્યત્વ થતા સર્વ ગુણાંશ તે સમ્યત્વ, આત્માના અનંત ગુણોના અંશો શુદ્ધ થયા નિર્મળ થયા એને સમ્યત્વ કહ્યું. શ્રીમદજી આ પરિભાષા માંગી, સર્વ ગુણાંશ તે સમ્યત્વ, તો જે શુદ્ધ ઉપયોગ થાય છે તે સ્વરૂપાચરણ ચારિત્ર છે, જ્ઞાન સ્વસંવેદન રૂપ પરિણમે છે તે સમ્યજ્ઞાન છે, અને આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે એને સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. એમ સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા થઈ પરિણામ એક છે અને એમાં અનંત ગુણો પરિણમા છે, એટલે એનું અનેક ભેદે વર્ણન આવે છે. ગુણ ભેદની અપેક્ષાએ એક જ ધર્મના પરિણામનું અનેક ભેદે વર્ણન આવે છે, એનું કારણ આ છે,
બરોબર,
એનામાં અનંત ગુણ રહ્યા છે. સમ્યક્ત્વ થયું એટલે અનંત ગુણવંત થયો. જો તને ગુણની રુચિ હોય, જો તને ગુણની અભિલાષા હોય તો એ સમ્યક્ત્વ અંગીકાર કરવા જેવું
છે,
જેમાં આનંદ ગુણ ઉભા થશે. એટલે એમ કહે છે કે જે સ્વરૂપમાં નિંતા થાય છે એ ઝંપલાવીને આમાં આવે છે. કેમ એ બધું વર્ણન કરવામાં આવે છે, એવું બધું વર્ણન કરવા પાછળ પણ શાસ્ત્રમાં હેતુ છે કે સમ્યક્ત્વને પણ બીજી બીજી રીતે લોકોએ કલ્પી લીધું છે. અમે તો જૈન કુળમાં જન્મ્યા,
અમને તો સમ્યક્ત્વ દર્શન છે મૂળ દિગમણમાં,
એટલે અમે તો મૂળ જૈન કુળમાં છીએ, અમારે તો સમ્યક્ત્વ દર્શનનો સવાલ જ નથી. અમે તો દેવગુરુ શાસ્ત્ર વિતરાગી દેવગુરુ શાસ્ત્રને માનવા વાળા છીએ,
નથી માનતા
બીજાને અમે સ્વપ્ન માનીએ નહીં. અત્યારે તો જોકે બધું કંઈક ગડબડ હાલે છે, પણ બીજાને સ્વપ્ન માનીએ નહીં એમ હોય તો પણ એમ સમય તો છે કેમ કે હવે અમારે વ્રત પછકાણ લઈને હવે આગળ વધવાનું રહ્યું. સમ્યક તો છે ભાઈ, સમ્યક એમ હતું એટલે એમ કહે છે ભાઈ તને સ્વરૂપ લીનતા થઈ છે, તને આત્માનું ભાન વર્તે છે, તને સ્વસંવેદનની જ્ઞાતા ધારા પ્રગટ થઈ છે અને પ્રગટ પરિણમન ચાલે છે, તો આ બધું સમ્યત્વના સદભાવને બતાવનારી વાત છે. નહીં પર એક વાત હતી, જેને સમ્યત્વ નથી તેનું બધું અવળું, અને સમ્યત્વ થયું એનું બધું સવળું. જેમ ઊંધા ઘડા ઉપર બધા ઊંધા ઘડા રહે અને સવળા ઉપર બધા સવળા રહે, એના જેવું છે. આ પુણ્ય તત્વ છે મારા આત્માથી, આ બહિર્તત્વ છે અને આ આત્માને તેથી એ લાભ નથી. જેમ પૈસાથી સુખ નથી તેમ પૈસા મળવાનું કારણ જે પુણ્ય ભાવ એ તો કારણકારી નો સંબંધ છે, એમાં પણ સુખ નથી ને લાભ નથી. પૈસાથી સુખ ને લાભ નથી એમ પૈસા મળવાના કારણ રૂપ જે પરિણામ છે એનાથી પણ સુખ ને લાભ નથી. એમ જ્યાં સુધી અંતરમાં ભાષે નહીં, અંતરમાં ભાષે નહીં એવી ભાષા લીધી છે ત્યાં સુધી આત્માના સુખમાં જંપ લાવે નહીં. આ તો બોલવાની ભાષા લખી છે ને, ત્યાં સુધી તે આત્મા અંદરમાં આત્માના સુખમાં પરિણમશે નહીં, જંપ લાવશે નહીં. એટલે શું કહેવું છે કે જીવનો અનાદિનો જે વેગ છે ને એ પરપદાર્થમાં સુખને લઈને છે, રાગમાં અને રાગના ફળમાં સુખ છે એવું એને નિશ્ચિત થયેલું અનાદિથી છે. એ જ્યાં સુધી આત્મામાં સુખ ભાસીને છૂટે નહીં, વિચારથી છૂટે નહીં પણ અંતરમાં સુખ ભાસે ત્યારે છૂટે. એ પહેલા એનો બીજો કોઈ ઉપાય છે? અનંત અનંત સુખથી ભરપૂર છે આત્મા, એની જે હયાતી છે, સુખની જે વિદ્યમાનતા છે, એ વિદ્યમાનતા છે એની હયાતીને સ્વીકારે નહીં, જ્ઞાનમાં જણાય નહીં, ભાષે નહીં, સ્વીકાર આવે નહીં, ત્યાં સુધી વિપરીત દિશા વિપરીત વાત જે ઊભી થઈને ઊભી રહી છે એ છૂટી શકતી નથી.
બરોબર,
એના છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. અને ત્યાં સુધી ગમે તે આ સિવાયનું ગમે તે કરે તે બધું એક સાચું નથી, એક સાચું નથી. મૂળમાં વાત આ છે કે અંતરમાં સુખ છે એ તને ભાસે છે, આ વાત છે અસ્થિથી લીધું છે કે અંતરમાં સુખ છે એમ ભાસે છે. ભિક્ષુમજી બહુ સરસ ફકરા લખ્યા છે એમાં, એક વાત બહુ સરસ લખે છે ડાયરી લખતા હોય એવી રીતે. હે જીવ તું ભ્રમામાં, પોતાને ઉદ્દેશ્યને લખતા હોય, હે જીવ તું ભ્રમામાં, તને ખરું કહું છું, તને સાચું કહું છું, સુખ અંતરમાં છે, સુખ આત્મામાં છે, ને તારું સુખ ક્યાંય બહાર નવે.
વારે વાહ
આવે છે, ફકરો આવે છે, બહુ સરસ
આવે, બહુ સરસ.
માટે તારા સુખને શોધવા અને તારા સુખનો અનુભવ કરવા તું ક્યાંય બહાર
જઈશ.
અંદરમાં સુખ કેવું આત્મિક સુખ પડ્યું છે એની કલ્પના નથી. હું તો જગતવાસી જીવને અનુકૂળતામાં કષાયની મંદતા થાય તે સુખ અને પ્રતિકૂળતામાં કષાયની તીવ્રતા એટલે આકુળતા થાય તે તીવ્ર આકુલતાને દુઃખ અને મંદ આકુલતાને સુખ, બસ આમ નક્કી કર્યું છે. એટલે એ કલ્પના એની જ કરે છે, કે છે કે એ તો બંને દુઃખ છે, બંને આતુરતા છે, તીવ્ર તીવ્રતા કે મંદતાના ભેદે એ બંને ભેદ આતુરતાના છે, એમાં ક્યાંય નિરાકુરપણું
નથી.
અંદરમાં જે આત્માનું નિરાકુર સુખ છે એ સુખ તો અનંત છે, અને એ સુખની શરૂઆત થયા પછી એ અનંત સુખની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. એવું જે અંતરનું આત્મિક સુખ છે જેમાં તૃપ્તિ થાય છે જીવને, આ એના માનેલા સુખમાં એને ક્યારેય તૃપ્તિ નથી થતી.
બરોબર,
એનું સુખ નથી, એનું લક્ષણ ઉપલક્ષણ છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બહુ પુણ્ય કેરા કુંજમાં શ્રીમદજી 15 વર્ષની ઉંમરે 16 વર્ષની ઉંમરે આગાવ્યું છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એ સુખ નથી. અંદરમાં આત્માને તૃપ્તિ થાય એવું જે સુખ છે એ સુખ વિદ્યમાન સુખની વિદ્યમાનતા ભાષે નહીં અંતરમાં, ત્યાં સુધી જોરથી અંદર આવવું છે. એકદમ અંતર્મુખ થઈને વેગથી પુરુષાર્થથી જે અંતર્મુખ થવું છે એ પુરુષાર્થ તારો ઉત્પન્ન નહીં થાય.
બરોબર,
અને વર્તમાન વિર્યગુણનો ક્ષોભસમ જે પુરુષાર્થ ઊંધો ચાલે છે, બહિર્તત્વ ઉપર તારો પુરુષાર્થ જાય છે, એને પ્રાપ્ત કરવા અને મેળવવા અને ભોગવવા એ તારો પુરુષાર્થ મળશે નહીં. ઊંધો પુરુષાર્થ દિશા પલટીને સવળો થાય ત્યારે એને અંદરમાં આત્મામાં ઝંપલાવીને એમ કહેવામાં આવે. પણ બહારમાં ઝંપલાવ્યા કરતો હોય એ અંદરમાં આવી શકે, એટલે બહુ માર્મિક રીતે એ વાત લીધી છે કે આ જીવે એને પોતાને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે તને અનુકૂળતામાં અંતરથી સુખ અનુભવાય છે, તને પૈસા આદિ બહારની પ્રાપ્તિ થાય છે, સંયોગોની વૃદ્ધિ થાય છે, એમાં તને રાજીપો થાય છે, તો અંદરમાં ઝંપલાવી શકીશ
નહીં.
વળી એ પ્રશ્ન પણ પૂછવા જેવો છે કે અંતરમાં જે અનંત સુખ ભર્યું છે એ સુખની વિદ્યમાનતા તને ભાસે છે, આટલી વાત છે. જો આ બધા મેળવા પડખા સુખા ન હોય તો બીજું બધું કરવું નહીં, કંઈ કરવા જેવું રહેતું નથી. આ એક જ જગ્યાએ પોતાની શક્તિ લગાવવી
જોઈએ,
બીજા બીજા કાર્યમાં લગાવવી જોઈએ. એ બહુ લાંબો પડે એવો બોલ છે 228માં.